एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनું स्वागत छे। આજે આપણે રોક એન્ડ રોલના ઇતિહાસના એક એવા પાના પર નજર કરીશું જે એક જીવંત દંતકથા જેવું છે. આપણે વાત કરી રહ્યા છીએ કીથ રિચાર્ડ્સની આત્મકથા લાઈફ વિશે. 2010માં આવેલું આ પુસ્તક જેમ્સ ફોક્સ સાથે મળીને લખાયેલું છે.
હા, અને આ માત્ર એક સંગીતકારની કહાની નથી, ખરું ને? આ તો એક આખા યુગનો, એક આખી પેઢીનો અવાજ છે.
બિલકુલ. કીથ રિચાર્ડ્સ એટલે ધ રોલિંગ સ્ટોન્સ, એમના મુખ્ય ગિટારિસ્ટ, ગીતકાર,
અને એનાથી પણ વધુ, એ રોક એન્ડ રોલની જે બળવાખોર છવી છે ને, એનું જીવંત સ્વરૂપ છે. ટકી રહેવાની જે એમની અદમ્ય ઈચ્છા છે અને સંગીત પ્રત્યેનું સમર્પણ અદ્ભુત છે.
લોકો તો મજાકમાં કહે છે કે એમની પાસે નવ જિંદગી છે, એટલું બધું એમને જોયું છે, અનુભવ્યું છે.
હા હા, સાચી વાત છે. અને આ પુસ્તક લાઈફની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એની પ્રામાણિકતા.
એકદમ. જરાય ચોચ વગર કીથ બધું જ કહે છે. સફળતા, નિષ્ફળતા, એમના વ્યસનો, સર્જન, બધું જ.
એટલે જ આ કોઈ સામાન્ય સેલિબ્રિટી બાયોગ્રાફી નથી. આ તો સ્વવિનાશની ધાર પર ચાલતા રહીને પણ કઈ રીતે કંઈક સર્જન કરવું અને છેવટેમાંથી બહાર આવવું, એની ગાથા છે.
અને એટલે જ મને લાગે છે કે એમની વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
બરાબર. એ યાદ અપાવે છે કે જીવન ગમે તેટલું અસ્તવ્યસ્ત કેમ ન હોય, જો તમે તમારી જાત પ્રત્યે અને તમારા પેશન પ્રત્યે પ્રમાણિક રહો તો એનું મહત્વ રહે છે.
તો ચાલો આ રોલર કોસ્ટર જેવા જીવનમાં ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થઈ? કીથ રિચાર્ડ્સ આખરે બન્યા કઈ રીતે?
એમના ઘડતરના વર્ષોથી શરૂ કરીએ તો એમનો જન્મ 1943માં યુદ્ધ હમણાં જ પૂરું થયું હતું, ડાર્ટફોર્ડ, કેન્ટમાં.
એ સમયનું ઇંગ્લેન્ડ એટલે રેશનિંગનો જમાનો, યુદ્ધની અસરો હજુ દેખાતી હતી અને વર્ગભેદ પણ ઘણો સ્પષ્ટ હતો.
હા, અને તેઓ એક શ્રમજીવી પરિવારમાંથી આવતા હતા. પણ એમના બાળપણમાં સૌથી મોટો પ્રભાવ કોનો હતો ખબર છે? એમના નાના ગસ ડુપ્રી.
અચ્છા, એમના વિશે કંઈ કહો ને.
ગસ પોતે સંગીતકાર હતા. એમણે જ નાનકડા કીથને સંગીતનો શોખ લગાડ્યો. પહેલું ગિટાર પણ એમણે જ ભેટ આપ્યું હતું.
વાહ, એટલે સંગીતના બીજ તો ત્યાં જ રોપાયા હતા.
બિલકુલ. પુસ્તકમાં કીથ લખે છે કે ગસ એમને ફરવા લઈ જતા અને સંગીતની વાતો કરતા, જાણે પાયો ત્યાં નંખાયો.
માતા ડોરિસનો સ્વભાવ થોડો રક્ષણાત્મક હતો અને પિતા બર્ટ સાથે સંબંધો થોડા તણાવ ભર્યા હતા એમ લાગે છે.
અને સ્કૂલમાં તો શરૂઆતથી જ થોડા બળવાખોર, પરંપરાગત ભણતરમાં જરાય મન નહોતું લાગતું.
એમનું ધ્યાન બીજે ક્યાંક હતું, ખરું ને?
હા, અમેરિકાથી આવતા નવા સંગીતમાં. એલ્વિસ, ચક બેરી, મડી વોટર્સ, એમના માટે આ બ્લૂઝ અને રોક એન્ડ રોલ ખાલી ગીતો નહોતા,
એ એક આખી નવી દુનિયા હતી, બંધનો તોડતી અભિવ્યક્તિ.
એકદમ. કીથ કહે છે કે ચક બેરીના ગિટાર રિફ સાંભળીને જ નક્કી કરી લીધું હતું કે મારે ગિટાર જ ઓગાળવું છે.
પછી આર્ટ સ્કૂલમાં પણ ગયા, પણ ખરી તાલીમ તો જાતે જ લીધી, નહીં?
હા, એ રેકોર્ડ્સને ધીમા પાડી પાડીને કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હતા. એ જ એમની યુનિવર્સિટી. લંડનના બ્લૂઝ સીન મેં ધીમે ધીમે પગ જમાવવાનું શરૂ કર્યું.
અને પછી?
હા, 17 ઓક્ટોબર 1961, ડાર્ટફોર્ડ રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 2. કીથ હાથમાં ગિટાર અને ચક બેરીનો રેકોર્ડ લઈને ઊભા હતા.
અને સામેથી કોણ આવ્યું?
એમના જૂના સ્કૂલના મિત્ર મિક જેગર. અને એમના હાથમાં પણ મડી વોટર્સના રેકોર્ડ્સ હતા.
શું સંયોગ! કલ્પના તો કરો, બે યુવાનો, એક જ શોખ.
અને ત્યાંથી ધ રોલિંગ સ્ટોન્સનો પાયો નંખાયો. શરૂઆતમાં તો એમનો ઈરાદો એમના અમેરિકન બ્લૂઝ હીરોઝને ટ્રિબ્યુટ આપવાનો જ હતો.
પણ પછી એમના મેનેજર આવ્યા, એન્ડ્રુ લુગ ઓલ્ડહેમ. એમણે આખી ગેમ બદલી નાખી.
હા, એમની સ્ટ્રેટેજી હતી એન્ટી બીટલ્સ. બીટલ્સ સારા છોકરા તો સ્ટોન્સ ખરાબ છોકરા. લાંબા વાળ, બળવાખોર દેખાવ, પ્રેમ ગીતો નહીં પણ કાચી ઉર્જા.
અને એ કામ કરી ગયું,
જોરદાર કામ કરી ગયું. એમની પહેલી ટૂર, ફેન્સનું ગાંઠપણ. પુસ્તકમાં કીથ એ સમયનો રોમાંચ બહુ સરસ રીતે વર્ણવે છે. એમને ત્યારે સમજાઈ ગયું કે તેઓ કંઈક અલગ, કંઈક શક્તિશાળી કરી રહ્યા છે.
અને જેગર રિચાર્ડ્સની ગીત લેખન પાર્ટનરશિપ પણ અહીંથી જ મજબૂત બની. કીથ સંગીત બનાવે, મિક શબ્દો અને ગાયકી સંભાળે.
અને પેલું ફેમસ ગીત આઈ કાન્ટ ગેટ નો સેટિસ્ફેક્શન, એના રીફ પાછળની વાર્તા તો ગજબ છે.
કઈ વાર્તા?
ગીત કહે છે કે એ રીફ એમને ઊંઘમાં સૂજેલો.
શું વાત કરો છો, ઊંઘમાં?
હા, અડધી ઊંઘમાં ઉઠીને બાજુમાં પડેલા ટેપ રેકોર્ડર પર વગાડી લીધો અને પાછા સૂઈ ગયા. સવારે ઉઠીને ટેપ સાંભળી તો પહેલા એ રીફ અને પછી 40 મિનિટ સુધી એમના નસકોરાનો અવાજ.
હા હા હા, અદ્ભુત. આ બતાવે છે કે સર્જનાત્મકતા ક્યાંથી પણ આવી શકે છે, પણ સફળતા સાથે પડછાયા પણ આવે છે. ડ્રગ્સ,
ખાસ કરીને 1970નો દાયકો, હેરોઈનનું વ્યસન એમના પર બહુ હાવી થઈ ગયું હતું.
ખાસ કરીને ફ્રાન્સમાં નેલકોટ વિલામાં હતા ત્યારે, ટેક્સ એક્ઝાઇલ દરમિયાન.
બરાબર. અને આ એ જ સમય છે જ્યારે એમણે એક્ઝાઇલ ઓન મેઇન સ્ટ્રીટ જેવું માસ્ટરપીસ બનાવ્યું. પુસ્તકમાં એ સમયનું વર્ણન ભયાનક રીતે પ્રામાણિક છે. ડ્રગ્સ રોજિંદી જરૂરિયાત બની ગયું હતું, શારીરિક માનસિક અસરો, અને છતાં કામ ચાલુ રાખવા માટે એમણે એક વિચિત્ર પ્રકારની શિસ્ત બનાવી લીધી હતી.
આ જ કદાચ કીથ રિચાર્ડ્સના જીવનનો સૌથી મોટો વિરોધાભાસ છે, નહીં? આટલી અંધાધૂંધીમાંથી પણ શ્રેષ્ઠ કળાનું સર્જન.
ચોક્કસ. એક્ઝાઇલ ઓન મેઇન સ્ટ્રીટમાં જે કાચી, અંધારી પણ અત્યંત સાચી ઉર્જા છે, એ કદાચ એ સમયના માહોલને કારણે જ છે. જાણે સર્જન અને સ્વવિનાશ સાથે ચાલી રહ્યા હતા.
પણ આ બધા પડકારો વચ્ચે પણ એમની ગાડી અટકી નહીં. એક પછી એક હિટ એલ્બમ્સ, આફ્ટર મેથ, બેગર્સ બેન્ક્વેટ, લેટ ઇટ બ્લીડ,
ગોડ્સ હેડ સૂપ, સમ ગર્લ્સ, યાદી બહુ લાંબી છે. અને પછીના દાયકાઓમાં પણ સોલો કામ કર્યું, બીજા કલાકારો સાથે કામ કર્યું, અને ધ રોલિંગ સ્ટોન્સ, 5 દાયકાથી વધુ સમય સુધી વિશ્વનું મહાન રોક એન્ડ રોલ બેન્ડ.
અને આટલા વર્ષો સુધી બેન્ડને ટકાવી રાખવામાં કીથની ભૂમિકા મુખ્ય રહી છે. એમને બેન્ડનો સંગીતમય અંતરાત્મા કહેવાય છે.
સાચી વાત. બ્લૂઝના મૂળિયાને પકડી રાખનાર, બેન્ડના અવાજને ઘડનાર.
એમનો ગિટાર વગાડવાનો અંદાજ પણ ખાસ છે. રિધમ પર ભાર, પેલું ઓપન જી ટ્યુનિંગ. આ ઓપન જી ટ્યુનિંગ શું છે, જરા સમજાવશો?
ઓકે, સાદી ભાષામાં કહીએ તો ગિટારના 6 તારમાંથી 5ને એવી રીતે ટ્યુન કરવાના કે બધાને એક સાથે વગાડો તો સીધો જી મેજર કોડ વાગે. છઠ્ઠો સૌથી જાડો તાર એ ઘણીવાર કાઢી જ નાખે.
અચ્છા.
આનાથી એમને પેલો એમનો ટ્રેડમાર્ક ઘૂંટાતો રિધમ હેવી સાઉન્ડ મળે છે. સ્ટોન્સના અવાજનો આ પાયો છે. એ એક હાથે જટિલ રિધમ પેટર્ન વગાડી શકે છે.
અને પેલી વણાટની પ્રાચીન કળા,
એન્શન્ટ આર્ટ ઓફ વીવિંગ,
એ એમની અને રોની વુડ જે બીજા ગિટારિસ્ટ છે એમની વચ્ચેની કેમિસ્ટ્રી છે. બંનેના ગિટાર પાર્ટ્સ એવી રીતે ભળી જાય છે કે સાંભળનારને ખબર જ ન પડે કે કોણ શું વગાડી રહ્યું છે.
વાહ.
એનાથી એકદમ ગાઢ લહેરાતો અવાજ બને છે. સામાન્ય લીડ અને રિધમ ગિટાર જેવું અલગ અલગ નહીં, પણ એકબીજામાં ગૂંથાયેલું. ખૂબ રસપ્રદ. જેગર રિચાર્ડ્સની જોડીએ તો અગણિત ક્લાસિક્સ આપ્યા. પણ કીથ ખાલી સંગીતકાર નથી રહ્યા, એ તો એક કલ્ચરલ આઇકોન બની ગયા. બળવો, સ્ટાઇલ, નિયમોને પડકાર, આ બધા પાછળ એમના કયા મૂળભૂત સિદ્ધાંતો હશે? પુસ્તક શું કહે છે?
સૌથી મુખ્ય વસ્તુ છે કીપિંગ ઇટ રિયલ, એટલે કે પ્રામાણિકતા,
પોતાના મૂળ સ્વભાવ અને સંગીતના મૂળિયાને વળગી રહેવું.
બરાબર. ફેશન બદલાય, માર્કેટનું દબાણ આવે, પણ પોતાના સત્યને પકડી રાખવું. એમના માટે આ કોઈ ખાલી કહેવાની વાત નથી, જીવન જીવવાની રીત છે. સંગીત સત્યમાંથી આવવું જોઈએ.
પણ ઘણીવાર આ પ્રામાણિકતા બેજવાબદારી જેવી પણ લાગી શકે, નહીં? પુસ્તક આ બેલેન્સ વિશે કંઈ કહે છે?
હા, પુસ્તક આને ટાળતું નથી. કીથ પોતાની ભૂલો સ્વીકારે છે, એની બીજા પર શું અસર થઈ એ પણ સ્વીકારે છે, પણ બચાવ નથી કરતા. એમનો દૃષ્ટિકોણ થોડો રોમેન્ટિક કહી શકાય. જીવનને પૂરી તીવ્રતાથી જીવવું, ભલે એમાં જોખમ હોય.
સલામતી કરતા સત્યનો માર્ગ.
હા, એમાં હિંમત છે, પણ કિંમત પણ છે. બીજું, સંગીત પરંપરા માટે માન, ખાસ કરીને અમેરિકન બ્લૂઝ. પણ સાથે એવું પણ માને છે કે દરેક પેઢીએ એને પોતાની રીતે આગળ વધારવી જોઈએ, ખાલી નકલ નહીં.
પરંપરા અને નવીનતાનું મિશ્રણ.
એકદમ. અને સંગીત પ્રત્યેનું સમર્પણ તો જાણે એક કોલિંગ છે, કારકિર્દી નહીં, શ્વાસ લેવા જેટલું જરૂરી.
અને આ જ સમર્પણ સ્ટોન્સ પ્રત્યેની એમની નિષ્ઠામાં પણ દેખાય છે.
હા, મિક જેગર સાથે ગમે તેટલા મતભેદ થયા હોય, બેન્ડ છોડવાનો વિચાર સુદ્ધા નથી કર્યો. સ્ટોન્સ એમના માટે પરિવાર જેવું છે, એમની ઓળખ છે.
સ્વતંત્રતાની ભાવના પણ જબરદસ્ત છે, કોઈના કંટ્રોલમાં નહીં રહેવાનું.
બિલકુલ. મેનેજર, રેકોર્ડ કંપની, સરકાર, સમાજ, કોઈના નહીં. સ્વાયત્તતા એમના માટે બહુ મહત્વની છે, કલાત્મક અખંડિતતા પહેલા પૈસા પછી, અને આ જ વલણ એમને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે.
ભાગવાને બદલે સ્વીકારી લેવો,
હા, એને જીવનનો ભાગ ગણવો, અને આ જ કદાચ એમની અસાધારણ ટકી રહેવાની ક્ષમતા, એમની સ્થિતિસ્થાપકતાનું રહસ્ય છે.
આટલા વર્ષોના અત્યાચાર, વ્યસનો, અકસ્માતો પછી પણ એ અહીં છે, કેવી રીતે?
પુસ્તક કહે છે એમ કોઈ એક કારણ નથી. થોડું શારીરિક બંધારણ, સંગીતનો જુસ્સો, મિત્રો કુટુંબનો સાથ અને નસીબ પણ. પણ મુખ્ય વાત એ છે કે એ હાર નથી માનતા.
પાછું વળીને જોવાને બદલે આગળ વધવું,
હા, અને એક કામ પર ફોકસ કરવું જે જીવનને અર્થ આપે છે. સંગીત. મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા પછી પણ એમણે જીવનશૈલી બદલવા કરતાં બાકી રહેલા સમયની કદર કરવાનું વધુ પસંદ કર્યું.
એમના જીવનમાં એવા કયા મોટા વળાંક આવ્યા જેણે બધું બદલી નાખ્યું? ત્રણ મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ કયા ગણાય?
પહેલું તો પેલું ડાર્ટફોર્ડ સ્ટેશનવાળું જ, 1961.
હા, એ તો શરૂઆત હતી.
પણ એ ખાલી શરૂઆત નહોતી, એ પોપ્યુલર સંગીત માટે એક બિગ બેંગ મોમેન્ટ હતી. જો એ દિવસે કીથ અને મિક ન મળ્યા હોત તો એ મુલાકાતે ખાલી બે મિત્રોને ભેગા ન કર્યા પણ સ્ટોન્સનો પાયો નાખ્યો, અને બ્રિટિશ યુવાનો દ્વારા અમેરિકન બ્લૂઝને નવું રૂપ આપવાની શરૂઆત થઈ.
બરાબર. બીજો મોટો વળાંક
1967નો રેડલેન્ડ્સ ડ્રગ્સ દરોડો. એમના ઘરે પોલીસ રેડ, ધરપકડ, મીડિયામાં ઉહાપોહો.
હા, એ તો બહુ ચગેલો. એની શું અસર થઈ?
એ ઘટનાએ કીથ અને સ્ટોન્સને રાતોરાત બદલી નાખ્યા. એ ખાલી રોક સ્ટાર ન રહ્યા પણ સ્થાપિત વ્યવસ્થા સામે બળવાના પ્રતીક બની ગયા, પ્રતિ સંસ્કૃતિના હીરો.
પેલો ધ ટાઈમ્સનો લેખ પણ ત્યારે જ આવેલો ને, હુ બ્રેક્સ અ બટરફ્લાય ઓન અ વ્હીલ.
હા, બરાબર. એ અનુભવે સત્તા પ્રત્યે એમની શંકા અને પોતાની શરતો પર જીવવાનો એમનો ઈરાદો ઓર મજબૂત કર્યો.
અને ત્રીજો, કદાચ સૌથી ગંભીર વળાંક, ટોરોન્ટો 1977.
હા, હેરોઇન હેરફેરનો આરોપ, આજીવન કેદનો ખતરો. એમના જીવનનો સૌથી નીચો પોઈન્ટ હતો.
એમને ત્યારે શું લાગ્યું હશે?
એમને ત્યારે ખરેખર સમજાયું કે ડ્રગ્સ હવે સર્જનાત્મકતા માટે નથી રહ્યા, ખાલી જીવવા માટે જરૂરી બની ગયા છે, અને આ રસ્તો લાંબો નહીં ચાલે. એક મોટો વેકઅપ કોલ હતો.
તો એમાંથી બહાર કઈ રીતે આવ્યા?
કાનૂની દાવપેચ થયા, સજાના ભાગરૂપે અંધજનો માટે બે ચેરિટી કોન્સર્ટ્સ કર્યા. પણ સૌથી મહત્વનું શું થયું ખબર છે?
શું?
એમને પેટી હેન્સનનો સાથ મળ્યો, જે પછી એમના પત્ની બન્યા. એમના પ્રેમ અને ટેટરથી કીથ હેરોઇનની લત છોડવાની લાંબી અને મુશ્કેલ સફર શરૂ કરી.
આ ખાલી વ્યસન મુક્તિ નહોતી,
ના, આ પોતાની ઓળખ પાછી મેળવવાની લડાઈ હતી, એક સંગીતકાર તરીકેની ઓળખ.
કીથ રિચર્ડ્સના આ અસાધારણ જીવનમાંથી આપણે શું શીખી શકીએ? સામાન્ય માણસ માટે આમાં શું છે?
પહેલું અને સૌથી મોટું, સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ. જીવનમાં ગમે તે થાય, ટકી રહેવું અને આગળ વધવું શક્ય છે. ભૂલો પછી પણ, સ્વવિનાશ પછી પણ સકારાત્મક પરિવર્તન શક્ય છે. આ એક મોટી આશા છે.
બીજું, પેલી પ્રામાણિકતાની વાત. બીજા શું વિચારશે એના કરતાં પોતાની જાતને વફાદાર રહેવું.
હા, આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ બહુ અગત્યનું છે. જ્યાં દેખાડો જ બધું છે, ત્યાં અંદરના અવાજને સાંભળવો, એની શક્તિ અને કિંમત બંને આ જીવન બતાવે છે.
ત્રીજું, દ્રઢતા, પર્સિવિયરન્સ. ખાલી ટેલેન્ટથી કંઈ નથી થતું.
બરાબર. કીથ અને સ્ટોન્સની કહાણી જુઓ. મુશ્કેલીઓ વચ્ચે પણ ટકી રહેવું, ચાલતા રહેવું, હાર ન માનવી, એ જરૂરી છે. એમનામાં એક જીત છે.
અને જોખમ લેવાની વાત સર્જનાત્મકતા માટે જરૂરી છે.
એમનું જીવન કહે છે કે હા, ગણતરીપૂર્વકનું જોખમ લેવું પડે છે મોટી સિદ્ધિઓ માટે, પણ સાથે એ પણ શીખવે છે કે જોખમ અને જવાબદારી વચ્ચે બેલેન્સ જોઈએ. એમના પછીના વર્ષોમાં આ બેલેન્સ શોધવાનો પ્રયાસ દેખાય છે.
સંબંધોનું મહત્વ પણ દેખાય છે, નહીં? ખાસ કરીને જેગર રિચાર્ડ્સ.
ચોક્કસ. ગમે તેટલા ઝઘડા થાય પણ એમનું સાથે હોવું એ જ ટોન્સનો જાદુ છે. સહયોગ કેટલો જરૂરી છે એ આ બતાવે છે.
અને છેલ્લે, એ કે પરિવર્તન ક્યારે પણ શક્ય છે. રિકવરી ઇઝ ઓલવેઝ પોસિબલ.
હા, ટોરોન્ટો પછી કીથે જે રીતે પોતાની જાતને ઊભી કરી એ બતાવે છે કે ભૂતકાળમાંથી બહાર આવીને નવી શરૂઆત થઈ શકે છે, અને એ પણ પોતાનો મૂળ સ્વભાવને ગુમાવ્યા વગર.
ખરેખર એમની વાર્તામાં એવા ઘણા મુદ્દા છે જે આપણા બધાના જીવન સાથે જોડાયેલા છે. સંઘર્ષ, હેતુની શોધ, આઝાદી અને જવાબદારી, લાંબા ગાળાના સંબંધો, ઘણું બધું. આટલી લાંબી અને ભરપૂર જિંદગીમાંથી જો મુખ્ય ત્રણ શીખ તારવવી હોય તો
મુખ્ય તારણો. ઓકે, પહેલું, ભાવાત્મક સમજ. માનવ ભાવનાની શક્તિ અદમ્ય છે. આટલા બધા ઉતાર ચડાવ, સ્વવિનાશક વર્તન છતાં ટકી રહેવું, વિકાસ કરવો અને જીવન માટેનો ઉત્સાહ જાળવી રાખવો એ બતાવે છે કે માનવીની સ્થિતિસ્થાપકતા અને આશાની કોઈ સીમા નથી. ભૂલોમાંથી શીખીને ભાંગ્યા વગર આગળ વધવું એ જ સૌથી મોટો ભાવનાત્મક પાઠ છે.
બરાબર.
બીજું, બૌદ્ધિક સમજ. ખરી કળા ક્યાંથી આવે? પરંપરાના ઊંડા જ્ઞાન અને બળવાખોર પ્રયોગશીલતાના મિશ્રણમાંથી. કીથનો બ્લૂઝ પ્રત્યેનો આદર અને સાથે ઓપન જી ટ્યુનિંગ જેવી નવીનતા એ બતાવે છે કે પહેલાં નિયમો જાણો, પછી એને તોડો. મૂળભૂત બાબતોમાં માસ્ટરી મેળવવી એ જ સાચી સર્જનાત્મકતાનો પાયો છે.
સાચી વાત, નિયમો તોડવા માટે પહેલાં જાણવા પડે.
અને ત્રીજું, સાર્વત્રિક સમજ, પ્રામાણિકતા. એના માટે હિંમત જોઈએ પણ જવાબદારી પણ. પોતાના સત્ય પર ચાલવાનો મતલબ એ નથી કે આપણી પસંદગીની બીજા પર શું અસર થાય છે એ ભૂલી જઈએ. ખરો પડકાર છે વ્યક્તિગત સ્વતંત્રતા અને સામુદાયિક જવાબદારી વચ્ચે સંતુલન શોધવાનું. કીથનું જીવન આ સતત ચાલતા સંઘર્ષનું ઉદાહરણ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.